અદ્ભુત પ્રેમસભર ઘનશ્યામ લીલામૃતની કથા સાંભળી. એમાં દિવાળીનો દાડો, સાચા અર્થમાં આજ દિવાળી થઈ. હોળી તો વર્ષોથી હાલી આવતી હતી, કારણ કે આટલા બધા સંતો ભક્તોની મધ્યે દિવાળીનો દિવસ એટલે કેટલો બધો આનંદનો દિવસ. કહો, કાંઈક તો જગત ખોટું થયું છે, નહીતર ઘર છોડીને દિવાળીના દિવસે કાંઈ સાધુ ભેળા રહેવાય? હે, કાંઈક જગત ખોટું થયું છે. અને જગત ખોટું થાય તે જ ભગવાનનું સુખ આવે, એમ નહીતર ઘર છોડવું બહુ કઠણ છે, પણ ભગવાન સમજાય તો કાંઈ કઠણ નથી. અદ્ભુત પૂજ્ય પૂર્ણ સ્વામીએ આપણને ઘનશ્યામ લીલા મૃતના માધ્યમથી સુંદર કથા સંભળાવી. હવે જ્ઞાન સભર વડતાલ પ્રકરણ આપણે સાંભળીએ છીએ, કારણ કે સદૈવને માટે જ્ઞાનના માધ્યમથી પ્રેમ પ્રગટે તો ટકી શકે, પ્રેમને કાયમને માટે ટકાવી શકે એવું નિર્માણ કરવા માટે પાયામાં જ્ઞાન જોઈએ અને જ્ઞાન વચનામૃત પૂરું પાડે તેમ છે. તો આપણે વચનામૃતને સમજવા માટે પ્રયાસ કરશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882 માર્ગશીર્વદી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તર દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષ હેઠે વેદી ઉપર ઢોલિયાને વિશે ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા ને અતિ સૂક્ષ્મ એવા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ઘણા ધારણ કર્યા હતા અને શ્રવણ ઉપર મોટા બે બે ગુલાબના પુષ્પના ગુચ્છ ધારણ કર્યા હતા અને પાઘને વિશે ગુલાબના પુષ્પના તોરા બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિમંડળ સમગ્ર તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ગોમતીજીને કાંઠે આ સભા છે. ચોક્કસ સ્થાન કયું છે તમને ખબર પડી? આપણે રઘુરીવાડીમાં જઈએ, ગોમતીજી પૂરું થાય ને પછી ડાઈબ બાજુ આપણે વળીએ ત્યારે જમણા હાથ ઉપર જે છત્રી છે ત્યાં પેલો આંબો હતો, અત્યારે મોટી છત્રી છે એ જગ્યાએ મહારાજ આજ બિરાજમાન છે. પછીજી મહારાજ બોલ્યા, જે વાંકડા વાંકડા પ્રશ્ન કરો, જે જેણે કરીને સૌનું આળસ ઉડી જાય. પ્રશ્ન પૂછવાના કેવા? સીધા નહીં, વાંકડા વાંકડા. મહારાજ કે આળસ ઉડી જાય, આળસ ઉડે એવો પ્રશ્ન આજ આવવાનો છે. આળસે ઉડી જાય ને સમજાય તો માયા ઉડી જાય, કારણ કે ખાલી આળસ ઉડે મેળ પડે એમ નથી, માયા જેથી ઉડે તેથી મળ પડે એમ છે. મહારાજે કીધું કે વાંકડા વાંકડા પ્રશ્ન પૂછવા છે, જેણે કરીને બધાને આળસ ઉડી જાય. એમ કહીને પોતે આથમણી કરે ઓછીકું કરીને પડખાભેર થયા. મહારાજ જરાક લંબાયું. મહારાજ કે પ્રશ્ન પૂછો, જરૂર પડે તમે ઉત્તર આપશો, તમે પરસ્પર ચર્ચાઓ કરો, એમાં વાંકડા વાંકડા પ્રશ્ન કરજો. કે પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, જે દેવી હૈષા ગુણમય મમ માયા દુરતયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. મુક્તાનંદ સ્વામી હોય જાટકીને પ્રશ્ન પૂછી લીધો. કેવો પ્રશ્ન જબરજસ્ત પૂછો. જો એ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે, જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરા એવી જે મારી ગુણમય માયા તેને તરે છે. ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકા કંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે, તેને માયા વિના બીજું કોણ કરતું છે એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ પડ્યા હતા તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા આવા. મહારાજને બેઠા કરી દીધા. મહારાજ પડખે ભર થયા હતા, પણ મુક્તાનંદ સ્વામી પ્રશ્ન જોરદાર પૂછ્યો. મુક્તાનંદ સ્વામી કહે કે શાસ્ત્રમાં તો વાત આવી લખી છે કે જીવાત્મા જ્યારે પરમાત્માને શરણે થાય છે ત્યારે ન તરી શકાય તેવી દેવી હૈષા ગુણમય મમ માયા દુરતયા, કોઈથી પણ ન તરી શકાય તેવી જે માયા છે એને સુખે તરી જાય છે અને સુખે માયાથી પર થઈ જાય, અલમસ્ત બની જાય છે. આમ વાત લખી તે બીજી બાજુ વાત પાછું એવું પણ જોવા મળે છે કે ભગવાનનો ભગત ભજન કરતો હોય, એને નક્કી હોય કે મારે કલાક ભજન કરવું છે, પણ અડધો કલાક નથી બેહવા દેતી માયા. અડધો કલાક બે તો સંકલ્પ વિકલ્પ કરીને પાછો ઊભો કરી મૂકે છે, તે માયા વિના સંકલ્પ વિકલ્પ કોણ કરતું છે? આવો પ્રશ્ન પૂછે. મહારાજ બેઠા થઈ ગયા અને કરુણાભિના, કરુણાભિના શબ્દો કામ ઉપયોગ કર્યો ખબર? મહારાજના મનમાં બહુ આનંદ થયો. મુક્તાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો બહુ આનંદ થયો. મહારાજના મનમાં એમ થયું, સ્વામી કેટલો સરસ પ્રશ્ન પૂછ્યો, કે આ પ્રશ્ન સ્વામીનો નથી પણ જીવ પ્રાણી માત્રનો પ્રશ્ન છે. જીવ પ્રાણી માત્રનો પ્રશ્ન છે કે ભજન કરવા જઈએ છીએ, માનસી પૂજા કરવા જઈએ છીએ પણ અંધારા સિવાય કાંઈ દેખાતું નથી, માનસી પૂજા કરીએ છીએ કાં તો ઊંઘ આવી જાય છે ને કાં તો ક્યાંક આટો મારવા જતું રહેવાય છે. મહારાજ વિચાર કર્યો, આ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો એકનો નથી, સ્વામીને તો અખંડ ભગવાન દેખાય છે. કારણ કે સ્વામી મહારાજ જ્યારે પહેલા મળ્યા ને ત્યારે એવું બોલ્યા છે સત્સંગીઓના પ્રથમ પ્રકરણમાં, કે અમને ગુરુ રામાનંદ સ્વામી મળ્યા છે, રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર છે અને એને ઉપાસના ભગવાન કૃષ્ણની છે, એને સાક્ષાત ભગવાન કૃષ્ણ દર્શન આપે છે અને એની કૃપાથી અમારા હૃદયમાં પણ પ્રગટ ભગવાન કૃષ્ણના દર્શન થાય છે, એમ પહેલી મુલાકાતમાં બોલ્યા છે. બોલો, હજુ તો મારીની ઓળખાણ ન થઈ તે દાડે હૃદયમાં જેને કૃષ્ણના દર્શન થતા હોય એને સર્વોપરી મહારાજ ઓળખાણા પછી એને તો વળી ધ્યાન કરવા બેસે, ભજન કરવા બેસે ત્યારે માયા આડી આવે ખરી, આડી ઉતરે ખરી, માયાની તાકાત છે ત્યાં ફરકવા આવે? પણ સ્વામી જે પ્રશ્ન કર્યો છે એ અનંત જીવાત્માનું રૂડાણ માટે પ્રશ્ન કર્યો છે. એટલે મેં તમને આગળ પણ કીધું હતું કે મુક્તાનંદ સ્વામીને મહારાજે માનું બિરુદ આપ્યું એટલે સ્વામી યથાર્થ માનું બિરુદ ભજવી બતાવ્યું છે. કેમેય કરીને જીવાત્માને સુખ થાય, કેમેય કરીને મોક્ષને માર્ગે ચાલે, કેમેય કરીને મોક્ષને માર્ગે ચાલતો ચાલતો હિંમત હારીને પડી ન જાય, એક એક વાતનું સ્વામી અનુસંધાન રાખ્યું. મહારાજ પણ સ્વામીનો પ્રશ્ન સાંભળીને બહુ રાજી થઈ ગયા. કરુણાભિના, કરુણાભિના એટલે જાણે કે અતિ અહોભાવથી મહારાજ ઉત્તર આપવા માટે તૈયાર થયા. અતિ કરુણાએ ભીના થકા બોલતા આવા જે માયાના જે ત્રણ ગુણ છે તેમાં તમોગુણના તો પંચભૂત ને પંચમાત્રા છે અને રજોગુણના દસ ઇન્દ્રિયો બુદ્ધિ ને પ્રાણ છે અને સત્વગુણના મન ને ઇન્દ્રિયો અંતકરણના દેવતા છે. તે જે જે ભક્ત થઈ ગયા છે તે સર્વેમાં એ ત્રણેય ગુણના કાર્યરૂપ જે ભૂત ઇન્દ્રિયો અંતકરણ ને દેવતા તે સર્વે હતા. મહારાજ કે ભગવાનનો ભગત હોય યા તો કોઈ પણ હોય, આ પૃથ્વી પર જ્યારે જન્મને ધારણ કરે મહાપુરુષ આવે તોય ભલે, ત્રણ ગુણ તો અંદર રહીએ છે, સત્વગુણ રજોગુણ અને તમોગુણ. જે સત્વગુણમાંથી મહારાજ કે દસ ઇન્દ્રિયો ચાર અંતસ્કરણ એના દેવતાઓ થયા અને પંદરમું મન થયું છે, સોળમું મન થયું ને પંદરમું સોરી, અને રજોગુણમાંથી મહારાજ કે દસ ઇન્દ્રિયો અને પંચ પ્રાણ અને એક બુદ્ધિ થઈ છે અને તમો ગુણમાંથી મહારાજ કે પંચ તન માત્રા અને પંચભૂતની ઉત્પત્તિ થઈ છે. એ આખું ટોળું તો ભક્ત હોય તોય ભલે, અભક્ત હોય તોય ભલે, બધાની અંદર જોવા મળે છે. કારણ કે ટોળા વિના કોઈ કાર્ય કરવા માટે શક્તિમાન થવાતું નથી. જીવાત્મા જોઈ ત્યારે શકે છે જ્યારે આંખ મળે છે, માણસ હાલી ત્યારે શકે જ્યારે પગ મળે છે, માણસ સાંભળી ત્યારે શકે જ્યારે કાન મળે છે, માણસ બોલી ત્યારે શકે જ્યારે જીભ મળે છે, અને આ બધું માયાનું ટોળું છે. એટલે મહારાજ કે આ તો પ્રત્યેક ભક્તની અંદર, મહાપુરુષો તો એની અંદર પણ આ ટોળું આખું તો અંદર જોવા મળે છે, એ બધા સંમલિત હોય જ છે. એટલે મહારાજ બહુ ઊંડાણમાં જઈ રહ્યા છે. માટે એનો એમ ઉત્તર છે જે, એટલે પહેલી વાત મારે સ્પષ્ટ કરી દીધી કે ભક્ત હોય અભક્ત હોય મહાપુરુષ હોય તોય પણ આ માયિક ઇન્દ્રિય અંતકરણ તો એના શરીરમાં પણ રહેલા છે. આમ ગણો તો શરીર એ જે આખી બોડી તૈયાર થઈ એ આ બધાનો જથ્થો ભેળો થઈને તો બોડી તૈયાર થઈ છે, સમજાય? પાંચ ભૂત પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ એના પાંચનું સમ્મિલિકરણ એટલે બોડી, અને સૂક્ષ્મ શરીર પણ ઓગણીસ તત્વો ભેળ્યા એટલે સૂક્ષ્મ શરીર, સંકલ્પ વિકલ્પ બધું સર્જાણું છે. એટલે આખો જે સમુદાય છે એનો સરવાળો એટલે જ બોડી થઈ છે, એટલે શરીર તૈયાર થયું છે. તો મહારાજ કે આ તો બધા મહાપુરુષોમાં પણ હતા એમ. માટે એનો ઉત્તર એ છે જે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા છે એ ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી. અને એ ભગવાન તો માયા અને માયાનું કાર્ય જે ત્રણ ગુણ તે થકી પર છે. એવા જેને એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત ઇન્દ્રિયો અંતકરણને દેવતા તે પોતપોતાની ક્રિયાને વિશે પ્રવર્તે છે તો પણ એ માયાને તર્યો કહેવાય. કેમ જે એ માયાનું કાર્ય પોતાને વિશે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રગટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન તેને તો માયાના ગુણથી પર સમજે છે. માટે એને પણ માયાથી પર જ જાણવો અને બ્રહ્માદિક દેવ ને વશિષ્ઠ પરાશર વિશ્વામિત્રાદિક ઋષિ એ સર્વમાં ગુણનો પ્રવેશ જણાણો છે તે શાસ્ત્રમાં પણ લખ્યું છે. માટે તે શું મુક્ત ન કહેવાય ને માયાને તર્યા ન કહેવાય? સર્વે મુક્ત છે ને સર્વે માયાને તર્યા છે. અને એમ જો ઉત્તર ન કરીએ તો એ પ્રશ્નનું સમાધાન થાય નહીં, માટે એ જ એનો ઉત્તર છે. મહારાજે કેટલો બધો જોરદાર ઉત્તર કર્યો. મહારાજ કે સાંભળો, આ પૃથ્વી પર જ્યારે પણ દેહ ધારણ થાય છે ત્યારે માયાનું ટોળું આખું શરીરમાં રહે છે અને અંદર રહેતું હોવાને કારણે ક્યારેક એ અનુધાર્યું પણ કરે છે તો પછી એને મુક્ત કેવો કે ન કેવો? મહારાજ કે મુક્ત કહેવાય, પણ ક્યારે કહેવાય? તો મહારાજ કે એના મનની અંદર પોતે માયાથી સંપૂર્ણ વિજય પ્રાપ્ત નથી કરી શકતો, પરંતુ જેનું એ ભજન કરે છે એવા જે ભગવાન એને સંપૂર્ણ માયા થકી પર સમજે છે, એને માયા સ્પર્શ પણ કરી શકતી નથી, એવો દ્રઢ જેને નિશ્ચય હોય. મહારાજ કે એવા ભક્તને માયા થકી પર સમજવો. જો કે અહીંયા છે ને આ વચનામૃત પ્રથમના 24માં વચનામૃતની સાથે થોડું ટકરાય છે, બે થોડા ક્રોસ થાય છે. એ ક્રોસને પહેલાં કાઢી નાખી પછી આગળ જઈએ આપણે. અહીંયા મહારાજ શું કીધું? મહારાજ કે ભગવાનને જેવા જાણવા જોઈએ તેવા જાણી લીધા એટલે પછી એ ભક્ત એની અંદર ગુણ હોવા છતાંય, ગુણની પ્રવૃત્તિ હોવા છતાંય એ માયાથી પર છે એમ સમજવું. બીજી બાજુ મહારાજ પ્રથમનો 24માં વચનમાં કેવું કહે છે? મહારાજ કે જેને યથાર્થ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય એની ઇન્દ્રિય રૂપી જે દાઢ્યો છે એ અંબાઈ જાય છે, પછી વિષયરૂપી ચણાને ચાવવા માટે સમર્થ થતી નથી. ત્યાં મહારાજ કે વિષયરૂપી ચણાને ચાવી જ ન હગે, વિષયમાં વૃત્તિ જઈ જ ન હગે. જો જઈ જ ન હગે તો પરાભવની તો વાત જ ક્યાં રહી? વિષયમાં વૃત્તિ જાતી જ નથી તો પરાભવની વાત જ ક્યાં ઊભી રહી છે? ત્યાં મહારાજ કે જેને સંપૂર્ણ નિશ્ચય થાય છે, જેવું જોયું સ્વરૂપ સમજાઈ જાય છે, તો મહારાજ કે એને પછી માયા નજીક ફરકી પણ શકતી નથી. અહીંયા મહારાજ કે એને માયા પરાભવ પમાડે છે. એટલે બી થોડા ક્રોસ પોઈન્ટ થતા એવું લાગે. એક જગ્યાએ મહારાજ કે એને કાંઈ ન થાય, બીજી બાજુ મહારાજ કે એને થાય, તેમ છતાં પણ એને મુક્ત સમજો. એ કયા સંદર્ભમાં મહારાજ બોલ્યા છે એનો જો વિચાર કરીએ તો એવું સ્પષ્ટ દેખાય એમ કે મહારાજ પ્રથમના 24માં જે બોલ્યા એ મહારાજ એવા હેતુસર બોલે છે કે અતિ અતિ શ્રેષ્ઠ જે લોયાના 12માં વચનામૃતમાં કીધું, અતિ શ્રેષ્ઠ નિરુકલ્પ નિશ્ચય થયો હોય, અતિ શ્રેષ્ઠ નિશ્ચય થયો હોય અને અતિશય મહાત્મય ભગવાનનું જાણ્યામાં જેને આવ્યું હોય, જેને કારણે એ મહાત્મયની ખટાશ ચડી ગયો હોય, મહારાજ કે એવો જે ભક્ત છે એની ઇન્દ્રિયરૂપી દાઢો પછી વિષયરૂપી ચણાને ચાવવા માટે સમર્થ થતી નથી. જ્યારે અહીંયા મારા શું કહે છે કે ભગવાનને માયાથી પર સમજે છે. ભગવાનને મોટા જરૂર સમજે છે, માયા થકી પર જરૂર સમજે છે, પરંતુ યાદ રાખજો, પરંતુ જેવા સમજવા જોઈએ એટલા મોટા ભગવાનને જે ભક્ત સમજી શક્યો નથી, જેટલા સમજવા જોઈએ એટલા સમજી શક્યો નથી. મહારાજે સારંગપુરના 17માં કહ્યું ને, મહારાજ કે ભક્ત ત્રણ દેહ સોતો હોય ત્યારે ભગવાનને ત્રણ દેહ થકી પર સમજે તો ભગત પણ ત્રણ દેહ થકી પર થઈ જાય. ત્યાં સુધી જઈ શકે, જ્યાં સુધી સમજણ છે ત્યાં સુધી જઈ શકે. તો પ્રથમના 24 પ્રમાણે તો એવો એવો શ્રેષ્ઠ ભક્ત છે, એટલો શ્રેષ્ઠ નિશ્ચય છે કે એના હૃદયની અંદર મહારાજ મહારાજને મહારાજ જ થઈ ગયું છે કે જેથી કરીને અંદર બીજું કાંઈ પ્રવેશી શકે એમ જ નથી, જેથી કરીને માયાને પરાભવ નથી પમાડી શકતી. અહીંયા ભક્ત છે પરંતુ હજુ એને સ્વરૂપ સમજવામાં ફેર છે, માયાથી પર સમજે પણ હજુ એને આગળ જવાની જરૂર છે. તો ત્રીજો પ્રશ્ન આવશે, કે હાલો ભાઈ માયાથી પર સમજતા હોય પરંતુ સર્વોપરી ન સમજતા હોય તો પછી માયા ભી કરે આમ. તો આપણે તો બધા સર્વોપરી સમજીએ છીએ, તો પછી કેમ માયાથી સંપૂર્ણ પર નથી થવાતો? એ પ્રશ્ન આવશે. પણ એની પાછળ હેતુ એવો છે કે આપણે ભગવાનને મોટા સર્વોપરી સમજીએ છીએ પણ હજુ કંઈક સમજવામાં કચાશે, હજુ વધારે સમજવાની જરૂર છે. અને સમજીએ છીએ વાચ્યાર્થમાં સમજીએ છીએ એને ભાવાર્થમાં સમજવાની જરૂર છે. માને જે તત્વને સમજીએ છીએ, દાખલા તરીકે સવારથી સાંજ સુધી લાડુ 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 બોલે રાખે અને લાડુના ગુણ માત્રનું વર્ણન કરી દે કે આ લાડુમાં એક શેર ઘી, એક શેર લોટને અમે એક શેર ઘી નાખ્યું છે, આટલી ખાંડ નાખીએ છીએ, આવી રીતે સુંદર રીતે એને પકાવ્યો છે અને પછી એ બનાવ્યો છે, આવી ચાસણીથી બધું જ વર્ણન કરી લે. અને એ જ્યારે બનાવ્યો ત્યારે કડાયું પણ બહુ ચોખ્ખું કર્યું હતું કે ડાઘ નહોતર, બધું જ વર્ણન કરે અને સવારથી સાંજ સુધી લાડુ 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 બોલે રાખે, તોય પણ લાડુ ખાવાથી એને જે ફાયદો થાય એમાંનો એક પણ ફાયદો એને અનુભવાતો નથી. એમ આપણે ભગવાનને સમજીએ છીએ પરંતુ જેને સમજીએ છીએ એને જ્યારે અનુભવીએ ત્યારે પ્રથમના 24માંની જે ઘટના છે એ ઘટના અવશ્ય મેં ભક્તના જીવનમાં પણ ઘટે. માને ભગવાનનું ભજન વધારવાની જરૂર છે. એ જ ભગવાન જેને આપણે મહાન સમજીએ છીએ એને લઈને જ્યારે મંડીએ ને એનું ભજનમાં જ્યારે મન પરોવી દઈએ અને એ ભગવાનના ભજનમાં એવું મન પરોવાય કે વૃત્તિઓ પાછી વળવા માંડે અને આંખ જેમ ઊંઘમાં ગયેલ માણસને કે જેને ઊંઘ ચડી છે, જેને તંદ્રા વર્તે છે, એને સહજ આંખ વિચાઈ જાય છે. યાદ રાખજો, કોણ વિચી દે છે? માયા, તમોગુણ. જે ઊંઘમાં ઊંઘ જેના શરીરમાં ભરાયેલી છે, તંદ્રા જેને વર્તે છે, એને અનુસંધાનનો આંખ વિચાઈ જાય છે. ઘણું નક્કી કરે કે આટલા માણસોની વચ્ચે બેઠો છું, હું જો ઊંઘું તો લાજ જાય, માટે મારે ન ઊંઘાય. સંકલ્પ કરે, કડીક આમ માથું લાવે, કડીક આમ આમ કરે, ગમે એમ કરે ને, તોય પણ ખબર ન રહે ને ટાઈમે આંખ વિચાઈ જાય. એમ જેમ માયાને આધીન બનીને આંખ વિચાય છે એમ ભગવાનનો ભક્ત ભગવાનનો મહિમા સમજી અને ભજનમાં જ્યારે મંડે છે ત્યારે એને ખબર ન પડે અને આંખ વિચાને પોતે ઊંડો ઉતરવા માંડે, એ પોઝિશન જ્યારે ભક્ત નિર્માણ થાય ને ત્યારે પ્રથમનું 24મું વચનામૃત એ ભક્ત માટે સાકાર સ્વરૂપ ધારણ કરી લે. જેમ પરવશ થકો આંખને વીંચી લે છે એમ પરવશ બનીને આંખ વિંચાય જરૂર, પરંતુ વિંચાયેલ આંખ સીધી ભગવાનની અંદર ઓતપ્રોત થઈ જાય. એ પોઝિશન ભક્તની જ્યારે નિર્માણ થાય ત્યારે એને થિયરીકલ જે જ્ઞાન હતું એ પ્રેક્ટિકલ બની જશે અને અવશ્ય મેવ એ ફળની એને પ્રાપ્તિ થશે. નતર આ વાત ન સમજે ને તો મનમાં એમ થાય આટલો બધો સર્વોપરી મહિમા સમજો છું, આવા મોટા ભગવાન સમજો છું, આટલું આમ કરું છું તેમ કરું, તેમ છતાં કેમ ફળશ્રુતિ નહીં થતી હોય? કદી પણ મોક્ષને માર્ગે ચાલનારો આત્મા કદી પણ ભગવાનની બાબતમાં કચાશ છે એવો સંકલ્પ ન ઉઠાવે. જે કાંઈ કચાશ છે, પરિણામ સુધી પહોંચ્યું જે પરિણામ નથી મળતું એમાં કચાશ માત્ર મારી છે, કાંઈક હું થાપ ખાઈ જાઉં છું, કોઈક જગ્યાએ ભગવાનને મૂકીને મારું મન જતું રહે છે, જેના અવલંબને કરી અને જે પોઝિશન નિર્માણ થવી જોઈએ, ઇન્દ્રિયો રૂપી દાઢો અંબાવી જોઈએ, વિષય રૂપી ચણા બાજુ દ્રષ્ટિ ન જાવી જોઈએ, એવું જે પરિણામ નથી આવતું એમાં કારણ માત્ર હું સ્વયં છું, હું મંડું તો આ પરિણામ આવે આવે ને આવે. ભગવાનના ભક્તને સમજવું જોઈએ. અહીંયા મહારાજ બીજા એંગલથી વાત સમજાશે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ ભગવાનના ભક્તને ભગવાનનું ભજન કરવા બેસે ત્યારે સંકલ્પ વિકલ્પ રૂપી માયા આડી ફરે છે, તે કોણ કરતું છે? મહારાજ કે એ તો દેહની અંદર બધું છે જ, અને દેહની અંદર બધું છે એટલે માયા તો આડી ફરવાની. પણ માયા આડી ફરે ને ત્યારે ઘણી ફેરી મુમુક્ષ હિંમત હારી જાય. માયા આડી ફરે અને માયાને વારવા પ્રયાસ કરે, માયા જ્યારે ન વરાય, માયાને અટકાવવા પ્રયાસ કરે, માયા જ્યારે ન અટકે ત્યારે મુમુક્ષ હિંમત હારી જાય. અને મુમુક્ષ હિંમત ન હારી જાય એટલા માટે મહારાજ બહુ જોરદાર વાત કરે છે. મહારાજ કહે એની અંદર માનો ગુણની પ્રવૃત્તિ છે તો પણ એને હિંમત ન હારવી. મનમાં વિચાર કરો, મારી અંદર ગુણની પ્રવૃત્તિ છે પરંતુ જેનું ભજન કરું છું એ તો ગુણ થકી પર છે, એમ માનીને ભજન કરશે તો ભગવાનને ગુણથી પર સમજશે તો મહારાજ કે એ પણ ગુણ થકી એક દાડો પર થઈ જશે. મહારાજ કે મોટા મોટાને ઇતિહાસ સામે તમે જુઓ, જેને મુક્ત કક્ષાથી સંબોધવામાં આવ્યા છે એવા વશિષ્ઠ, પરાશર, વિશ્વામિત્ર આ બધા મોટા જબરજસ્ત શક્તિશાળી કહેવાય, અને મુક્ત નામથી જેને સંબોધવામાં આવ્યા છે આ બધાને પણ માયાનું આવરણ તો હતું, તો શોને મુક્ત ન ગણવા? મહારાજ કેને મુક્ત જ ગણવા. ભક્તો, અહીંયા એક બીજી એક સાવધાની બતાવું. આ વચન તો વાંચ્યા પછી આપણે ઘણી ફેરી વાંચીને મજબૂત થવાનું બદલે વધારે ગાફલ થઈ જાય. કેવું માનીએ ખબર કે મહારાજ કીધું છે ને, આપણે ભગવાનને માયા થકી પર સમજીએ પછી આપણી અંદર ભલે ને ગમે તેવી પ્રવૃત્તિ હોય તોય વાંધો નહીં, તોય મોક્ષ થઈ જાય. મહારાજ કીધું છે ને, પરાશર ને વશિષ્ઠ ને વિશ્વામિત્ર બધા તરી ગયા, એમ બધાને મુક્ત જ કીધા છે. મહારાજ પોતે મુક્ત કીધા ને, ગુણની પ્રવૃત્તિ હોવા છતાં મુક્ત જ કીધા, અને એને તો આવી સર્વોપરી નિષ્ઠા નહોતી તોય મુક્ત કીધા, માટે આપણે તો મુક્ત જ ને. આમ પણ મહારાજનો કહેવાનો ભાવાર્થ એવો નથી બરાબર સમજ્યો. મહારાજ એવું કંઈક કહેવા માગે છે, મારો અંતર્ગત અભિપ્રાય એવો કંઈક નીકળતો એવું દેખાય છે. મહારાજ કે કોઈ મુમુક્ષની અંદર ગુણની પ્રવૃત્તિ થાય તેમ છતાં એને હિંમત હારવાની જરૂર નથી. એને પરમાત્માને વિશે નિર્દોષ ભાવ છે, જેને પરમાત્માની સાથે નિર્દોષ ભાવ છે એવો જે ભક્ત છે, ગુણની પ્રવૃત્તિ થયા પછી પણ પાછો જો મંડો રહેશે તો ભગવાન એના પર કૃપા દ્રષ્ટિ અવશ્ય મેવ કરશે, અવશ્ય મેવ કૃપા દ્રષ્ટિ કરી અને એ બદ્ધ જેવો જણાતો જે મુમુક્ષ આત્મા છે એને મહારાજ મુક્ત કક્ષાએ પહોંચાડી દેશે, મંડો રહેશે. તો એમ કહીને મહારાજ બીજી રીતે પકડો તો દ્રષ્ટાંત પકડાશે. મહારાજ કે તમે જુઓ ને, આ વશિષ્ઠ, પરાશર, વિશ્વામિત્ર કેટલી ગુણની પ્રવૃત્તિ હતી, કેટલી બધી ગુણની પ્રવૃત્તિ થઈ હતી, તેમ છતાંય પણ એ જો મંડ્યા રહ્યા તો એક દિવસ મુક્ત કક્ષાને પામી ગયા, માને એક દાડો માયા એમાંથી નીકળી ગઈ, એવું કંઈક મહારાજ કહેવા માંગે છે. એમને મંડ્યા રહ્યા તો એક દાડો માયામાંથી નીકળી ગયા ને મુક્ત કક્ષાને સંપૂર્ણ પામી ગયા. મહારાજ જયારે મુક્ત કીધા ત્યારે મુક્ત જ હતા, પાછા સમજ્યો. મહારાજ કે મુક્ત કીધા છે ત્યારે મુક્ત જ, ત્યારે માયાની પ્રવૃત્તિ નહોતી. કહેવાનો મતલબ મહારાજ એવું નથી કહેવા માંગતા કે ભક્તની અંદર માયાની તમામ પ્રવૃત્તિ હોવા છતાંય પણ ભક્ત મુક્ત જ છે, એમ કહેવાનો મહારાજનો આશય નથી. મહારાજનો આશય એવો છે કે ગુણની પ્રવૃત્તિ થાય એવો ભક્ત છે, પરંતુ એ ભક્ત જો મંડો રહેશે ભગવાન નિર્દોષ સમજીને તો એક દાડો એની અંદરથી પણ માયા હટી જશે, અને એ પણ ભગવાનને શુદ્ધ સમજે છે તો પોતે પણ શુદ્ધ થઈ જશે, એવું કંઈક મારા સમજાવવા માંગે છે. એટલે આ વચનામૃતને સાંભળ્યા પછી મજબૂતાઈ પકડવાની છે, મજબૂતાઈ પકડવાની કે હું આવા સર્વોપરી ભગવાનનો આશ્રિત બન્યો. જો એ બધા પરાશર કે વિશ્વામિત્ર કે વશિષ્ઠ એને તો આવા સર્વોપરી ભગવાન નહોતા મળ્યા, મને તો આવા સર્વોપરી ભગવાન મળ્યા છે, અને એ ભગવાનની આજ્ઞામાં ખબરદાર બનીને મંડી પડવું, તો એ પરાશર આદિક જો મુક્ત થઈ ગયા તો હું કેમ નો થાવ, થાવ જ એમ. અને આ સંકલ્પથી જ્યારે પોતે ઊભો થાય અને પછી મંડે ત્યારે મુક્ત કક્ષાને અવશ્ય મેવ પામી જાય, એવું મહારાજ કહે છે. વાત સમજાણી કે ન સમજાણી? થીજી કા ગયા? હમણાં પૂર્ણ સ્વામી કહેતા તેમ ઘેર દાબદ નથી મોકલ્યા ને, ખબરદાર શિબિરમાં કાંઈ બોલ્યા છો તો બીજા બે ચાર જણા ને આરે મોકલ્યા છે. મેં કહી રાખ્યું જરા કે એને બોલે મોઢું મલકાવે તો આ મને ઘેરે કહી દેજો, પછી હું છું ની છે. એવો પ્રોબ્લેમ તો નથી ને તમારે કાંઈ? વાત સમજાણી? ભગવાનનો ભક્ત ગુણની પ્રવૃત્તિ હોવા છતાંય ભગવાનને નિર્દોષ સમજીને મંડે તો ભક્ત પણ નિર્દોષ થઈ જાય, એવું મહારાજ કહે છે. એટલો ટૂંકો સાર છે. અત્યારે પેલા વર્તમાન કાળમાં એની પ્રવૃત્તિ ગુણની જણાય છે, પરંતુ તેમ છતાં નિર્દોષ થઈ જાય છે. હજુ એક પ્રશ્ન થોડોક અંદર રહે છે, એ કાઢી નાખીએ આપણે. પ્રશ્ન એવો રહે કે ભગવાનનો ભક્ત ભગવાનને પામવા માટે બિચારો દાખલો કરતો હોય ત્યારે માયા એને સંકલ્પ વિકલ્પ કરાવે તો ભગવાન એને મદદ કરવી જોઈએ ને? સંકલ્પ વિકલ્પ વિકલ્પ બંધ કરાવી દેવા જોઈએ ને? પણ એક વાત સમજી રાખજો, ભગવાન એ ભક્તની સહાયમાં જ છે. ભજન કરવાનો પ્રારંભ કરે ભક્ત ત્યારથી ભગવાન એ ભક્તની સહાયમાં જ છે. જ્યારથી પ્રારંભ કર્યો ત્યારથી ભગવાન એ ભક્તની સાથે જ એની સહાયમાં જ છે, અને એને બહાર લાવવા માટે ભગવાન એની સાથે સંમલિત થઈ જ ચૂક્યા છે. પણ પોઝિશન કેવી છે? સામાન્ય દ્રષ્ટાંત આપો સમજાય. કોઈ દર્દી બીમાર થાય, ડોક્ટરની પાસે જાય અને ડોક્ટર પછી એને દવા આપે, એ દવા શરૂ કરે એટલે એને રિકવરિંગ શરૂ થઈ જ ગયું છે, રિકવરિંગ પણ શરૂ થઈ જ ગયું છે. અને ડોક્ટર એ દર્દી સાજો થાય એના માટે બધી જ મહેનતમાં લાગી ગયો છે, બધી જ મહેનતમાં લાગી ગયો છે. દાખલા તરીકે કોઈ દર્દીને એક્સિડન્ટ થયું, ફ્રેક્ચર થયું, ડોક્ટર પાસે પહોંચી ગયા, ડોક્ટર પાસે પહોંચેલે તુરંત એને ઓપરેશન કર્યું અને સુંદર રીતે બધી વ્યવસ્થા કરી, પણ એને પગનો દુખાવો તો રહે, તરત મટી જાય, એ રિકવરિંગ શરૂ થઈ ગયું. પણ દિવસો જેમ જેમ જાય, જેમ જેમ દિવસો જાય, તેમ તેમ એ દુખાવો ઓછો થતો જાય. મનમાં એમ માને કે મેં આજ ઓપરેશન કર્યું, આજને આજ બંધ થઈ જવું જોઈએ, તો શક્ય નથી. એમ ભગવાન જ્યારે ભક્તને ભજન કરવાનો ભક્ત પ્રારંભ કરે ત્યારથી સહાયમાં આવી જ જાય છે. પણ ઘણી ફેરી એવું પણ બને કે ભગવાન જ્યારે સહાયમાં આવે ને ત્યારે દુખાવો વધારે પણ લાગે. દાખલા તરીકે ફ્રેક્ચર થયું ત્યારે દુખાવો એના કરતા ઓલો આમ તેમ મરોડન પગ, ત્યારે ઈથી વધારે દુખાવો લાગે. પણ દર્દીને ખબર છે આ ભલે આમ તેમ પગ મરોડે વધારે દુખાવો થાય છે, પણ એ મારો દુખાવો બંધ કરાવવા માટે કરે છે, તો દર્દીનો વાંધો આવે અને અને દુખાવો જતો પણ અરે. એમ ભક્ત જ્યારે ભગવાન માટે મંડે છે ત્યારથી જ ભગવાન એની સહાયમાં છે. પરંતુ તેમ છતાંય માયા પણ ક્રોસિંગ કરવા આવે ને, અને ભગવાન એ ભક્તની કસોટી કરે કે આને ખરેખર મને જ જોઈએ છે, બીજાને જોઈએ છે, એટલા માટે દુખાવો વધારે થયો એવું દેખાય પણ ખરું. પણ ભક્તને જેમ દર્દીને ડોક્ટર ઉપર વિશ્વાસ છે, એમ ભક્તને ભગવાન ઉપર વિશ્વાસ હોય કે જરૂર ભગવાન મને આ તમામ થકી માયા થકી બહાર લઈ જશે અને મને સુખીઓ કરી દેશે, એવા વિશ્વાસની સાથે ભક્ત જો મંડ્યો રહે તો એક ને એક દિવસ એના તમામ દુખાવો શાંત થઈ જાય અને ભક્ત નિરોગી થઈ જાય, ભક્ત નિરોગી થઈ જાય. અને પછી માયા એને હેરાન કરવાને બદલે ઉલટાની મદદ કરવા માંડે, ઉલટાની મદદ કરવા માંડે. દાખલા કે મન છે એ સંકલ્પ વિકલ્પ કરે છે, તો સંકલ્પ કરતો હોય ઊંઘી જાને, ખાઈ લેને, આ જોઈ લેને, પેલું સાંભળી લેને, મન સંકલ્પ કરતો હોય ને. પણ જ્યારે ભક્ત ખરા અર્થમાં મંડે ત્યારે એનું એ જ મન એને સહાય મળે કરવા. ટાઈમ છે ઘડીક માળા ફેરવા બેસી જાને, બે વચનામૃત વાંચી લે ને, કાયવો ખોલને વાંચને ઘડીક, હમણાં અડધો કલાક કાયમ કાંઈ કામ નથી, ધ્યાન કરીને. એ સંકલ્પ કોણ કરે છે કોજી? કોણ કરે છે? મન જ કરે છે. જે મન માયામાં જતું હતું, માયા બાજુ ફસાવતું હતું, એનું એ જ મન, એનું એ જ મન ભક્ત જયારે મંડ્યો રહે છે ત્યારે મદદમાં આવીને ઉભું રહી જાય છે. તારો ટાઈમ બગાડીશ ની લાગી જાય. પણ ભક્તને આ વાત સમજવી પડે કે હું એમ વિચાર કરું કે આજને આજ આમ થાય, સ્વામી વાતોમાં લખ્યું ને આજ આંબો વાયો ને પછી કાલી કેરીઓ ખાવી, તે કઈ શક્ય બને? હજી ગોઠલું નથી અંદર વગળ્યું. એટલે મહારાજ આ વચનામૃતમાં બહુ અદ્ભુતતા બતાવે છે અને ભગવાનના ભક્તને આ વાત બહુ સમજવાની જરૂર છે. આ વાતને જો ન સમજે તો ભગવાનનો ભક્ત મોક્ષને માર્ગે ચાલી પણ ન શકે એમ, અને મોક્ષ માર્ગમાંથી પાછો હટવા માંડે કે આટલી બધી મહેનત કર્યા પછી મને સફળતા તો કાંઈ મળતી નથી, માટે મૂકો બધું પડતું એમ. કારણ કે માયાની સામે જ્યારે લડાઈ લે ને ત્યારે એને સમજવાની અતિ આવશ્યકતા ઊભી થાય. ઘણા વર્ષ પહેલાં મેં જેતપુર હતા ને ત્યારે એક સ્વામી બહુ સરસ વાત કરી હતી મને, કે સ્વામી અમારે ત્યાં કે ઘણા વર્ષ પહેલાં 50-60 વર્ષ પહેલાં મારા ગુરુ કે વાત કરતા હતા, બે સાધુ મિત્ર હતા, કે એમાં એક થોડા જૂના હતા એક નવા હતા. એમાં જૂના જે સાધુ હતા એને પહેલાં નવા સાધુને જૂના સાધુ પર અતિ અહોભાવ, પણ મિત્રભાવ હતો એટલે એક દાડો આમ સહજ વાતચીત કરતાં કરતાં એકબીજાને એકબીજાએ સંકલ્પ કીધા એમ. એમાં પહેલાં મોટા સાધુએ પહેલાં નાના જે સાધુ હતા મિત્ર સમકક્ષ હતા એને સંકલ્પ કીધા કે મારે આવા સંકલ્પ થઈ જાય, આવા સંકલ્પ થઈ જાય છે. તે ઓલો નાનો જે સાધુ હતો સાંભળી નહીં ગયો અને એને અતિ ઉદ્વેગ થઈ ગયો. કેટલો ઉદ્વેગ થઈ ગયો? તો કે એને કો માર્યો ધુબકો, સંકલ્પ ઉલ્યાન થતા હતા અને આને ધુબકો માર્યો, બોલો, અને આત્મહત્યા કરી. વર્ષો પહેલાનો પ્રસંગ, આત્મહત્યા કરી ગયા. એનું કારણ આ સમજણમાં ફેર. અને પછી એને જે વાત કરી એ કે સ્વામી એને આત્મહત્યા કર્યા પછી ઓલો તો એટલો બધો સાવધાન બની ગયો અને પછી એટલા બધા ભજનમાં મીંડ્યા અને એ તો આખા એ આખા પ્રાંતની અંદર મોટા યોગી તરીકે પંકાણા, બોલો જોગી તરીકે એને ઓળખતા, જોગી સ્વામી તરીકે, આખા પ્રાંતમાં જોગી સ્વામી તરીકે પંકાણા. અને હજારો ભક્તના એને સંકલ્પ બંધ કરી દીધા કે એવા સમર્થ થયા અને ઓલ્યા કામમાંથી ગયા. એટલે મહારાજે જે વાત સમજાવવા માંગે, જે એંગલથી બહુ મહત્વની એંગલ મહારાજ બતાવવા માંગે છે, મહારાજ કે ભગવાનનો જે ભક્ત આ વાતને બરાબર સમજી રાખે કે જ્યારે હું ભજન કરવા બેસું ને ત્યારે પણ માયા જો આડી ફરે છે તો એનો મતલબ એમ નથી કે મારા ભજનને ભગવાન જોતા નથી, ભજન જ કરે છે તો ભગવાન અવશ્ય મેવ એને ફળશ્રુતિ આપશે જ, પણ એને હજુ વધારે ભજનનો વેગ પકડવાની જરૂર છે. આ જ વાત શતાનંદ સ્વામી ભાષ્યમ પણ લખી, શતાનંદ સ્વામી એ બહુ સરસ વાત લખી કે કોઈ પણ સારું કાર્ય કરતા પહેલા મંગળાચરણ કરવું, શાસ્ત્રનું વાંચન કરતા પહેલા, એનું લખાણ કરતા પહેલા મંગળાચરણ કરવું. આશંકા થઈ શા માટે મંગળાચરણ કરવું, તો મંગળાચરણ કરીએ ને તો વિઘ્નો આવવાનું ને બધા ટળી જાય કે એટલે મંગળાચરણ કરવું એમ. એટલે પહેલા એ હામેથી બીજી આશંકા ઉઠાવી કે હું તમને એકની અનેક શાસ્ત્રો બતાવું જેમાં મંગળાચરણ કરવામાં આવ્યું જ નથી અને તેમ છતાં નિર્વિઘ્ન પૂરા થઈ ગયા, અને એવી અનેક ઘટનાઓ બતાવું મંગળાચરણ કર્યા પછી પ્રારંભ કર્યા પછી જે અધૂરી પડી છે. તો શા માટે મંગળાચરણનું મહત્વ? ત્યારે સ્વામી બહુ સુંદર એનું સમાધાન આપ્યું. સ્વામી કે હમળો, પરમાત્માનું મંગળાચરણ કર્યા સિવાય ક્યારેય પણ કાર્યની સફળતા મળે જ નહીં. મંગળાચરણ માને ભગવાનની સ્મૃતિ કરી, ભગવાનને સંભાળી, ભગવાનને પ્રાર્થના કર્યા વિના કાર્ય જો કરવામાં આવે તો આધ્યાત્મિક ક્ષેત્રના કાર્યમાં તો કદી પણ સફળતા મળે ન મળે, કદાચ લૌકિકમાં મળ્યું હોય તો મળે, પણ આધ્યાત્મિક માર્ગમાં ભગવાનની પ્રાર્થના વિના, પરમાત્માની સ્મૃતિ વિના, ભગવાનને સંભાળ્યા વિના કોઈ સફળતા ન મળે. પહેલો કે પણ સફળતા દેખાય છે એનું શું? અને જેણે પ્રાર્થના કરી છે, જેણે મંગળાચરણ કર્યો છે, એને નિષ્ફળતા મળે છે એનું શું? ત્યારે સ્વામી અદભુત ઉત્તર આપ્યો. સ્વામી કે હમળો, મંગળાચરણ જેણે કર્યું છે અને કર્યા પછી પણ વિઘ્ન આવ્યું છે એનું કારણ તો એવું છે કે એને માથે વિઘ્નો જબરા હતા. એણે મંગળાચરણ કર્યું પરંતુ જેટલું કરવું જોઈએ એટલું કર્યું, અને હજુ એને મંગળાચરણ માને પ્રાર્થના સ્તુતિ વિનંતી વધારે કરવાની જરૂર હતી. એને માથે જેવડું વિઘન હતું એટલી પ્રાર્થના ન થઈ, એટલી એટલી એને એટલું મંગળાચરણ ન થયું જેને કારણે વિઘન આવ્યું. એ તો વાત હકીકત છે ને, માણસની માથે 2 લાખ રૂપિયાનું દેવું હોય અને એની ભરપાઈ કરવાનું હોય, ક્યાંકથી રૂપિયા આવે પણ 1.25 લાખ રૂપિયા આવે, ભરપાઈ કરી દે તો 75 તો માથે રહીએ જ ને. પછી કે 1.25 લાખ રૂપિયા આવ્યા તો કેમ દેવું રહ્યું, પણ 2 લાખનું હતું એટલે 75 રહ્યું. એમ સ્વામી કે જેને માથે ઘણા બધા વિઘ્નો આવવાના હોય એ મંગળાચરણ કરે પછી પણ વિઘ્ન રહે છે, એનું કારણ એને હજી મંગળાચરણ લંબાવવાની જરૂર હતી, એને લંબાવ્યું નહીં, એને પ્રાર્થના કરીને વધારે જરૂર હતી એને કરી નહીં, એને વધારે દાખલો કરવાની જરૂર હતી કર્યો નહીં, માટે એને વિઘ્ન આવ્યું. ત્યારે સ્વામીની કેવી વાત, તમે માન્ય કરી પણ નથી કર્યું અને સફળતા મળે એનું શું? ત્યારે સ્વામી કે હમળો, એણે આજ નહીં તો ગઈકાલે આગલા જન્મે ગમે તાળે એને ભગવાનની ખૂબ પ્રાર્થના કરે છે, ખૂબ એનું ભજન કર્યું છે, જેને અવલંબને કરી એની પાસે સ્ટોક જથ્થો પડ્યો છે, ભજનનો જથ્થો પડ્યો છે, અને પછી અત્યારે ગમે તે કાર્ય કર્યામાં એને સફળતા જ મળે પણ એ આજે નહીં તો પૂર્વે પણ એને પ્રાર્થના કે ભજન કરેલું છે, મંગળાચરણ કર્યું છે, એની ફળશ્રુતિ રૂપે એને અત્યારે સફળતા મળે છે. અને સમજી શકાય એવી જ વાત છે ને, માનો કે 2 જણા છે, એક જણો બિચારો તૂટી જાય એટલી મહેનત કરે ને દર મહિને 10-15 હજાર રૂપિયા પગાર આવે તોય દર મહિને 2 હજાર તૂટે, 18-18 કલાક મહેનત કરે તો, અને એક હાવ બેઠો બેઠો આમ કશું કરતો નથી ને તો જલસાથી રહે છે, તો એનું કારણ શું? તો અત્યારે નિરાતે બેઠો પણ પહેલાં દેહને તોડી નાખ્યો એટલી મહેનત કરી અને 25-50 લાખ કે કરોડ રૂપિયા કમાઈને બેંકમાં જમા કરી દીધા, દર મહિને 50 હજાર વ્યાજ આવે છે એટલે જલસા કરે છે, એની પ્રવૃત્તિ કાંઈ નથી દેખાતી પરંતુ એને પૂર્વે મહેનત કરી છે જેથી કરીને આજે એને કાંઈ કરવાની જરૂરિયાત રહેતી નથી. જ્યારે એવી મહેનત પહેલાંને પૂર્વે થઈ નથી, અત્યારે જેટલી મહેનત થાય છે એમાં કાંઈક હજુ ઘટે છે જેથી કરીને તાણ પડે છે. એમ મહારાજ અહીંયા કે ભગવાનનો ભક્ત જ્યારે પરમાત્માનું ભજન કરતો હોય અને માયા આડી ફરે તો એને ચિંતા કરવાની જરૂર નથી, એણે ભજનનો વેગ વધારવાની જરૂર છે. અને ભજનનો વેગ જો વધારશે તો વશિષ્ઠ અને પરાશર વિશ્વામિત્ર જે મુક્ત થઈ ગયા તેમ એ મુમુક્ષ પણ મુક્ત કક્ષાને પામી જશે. પછી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, મુક્તાનંદ સ્વામી કે મહારાજ ઉત્તર જાલા. ત્યાં નિત્યાનંદ સ્વામી કે મહારાજ મારે કઈક પ્રશ્ન પૂછવો છે. મહારાજ કે પૂછો ને તમે તાર. પછી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે મહારાજ ભગવાનને આશ્રય જવું તે આશ્રયનું સ્વરૂપ છે. પછીજી મહારાજ બોલ્યા છે ભગવાને ગીતામાં કહ્યું છે જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વે પાપેભ્યો મોક્ષ ઇચ્છામી મા શુચ. નિત્યાનંદ સ્વામી કે મહારાજ ભગવાનને શરણે જવાનો અને આશ્રય જવાનો બહુ જ મોટો મહિમા છે, તો ક્યારે આશ્રય ગયો કહેવા, અથવા તો શરણે ગયા પછી કે આશ્રય સ્વીકાર્યા પછી એને શું પ્રાપ્ત થાય છે, એવો નિત્યાનંદ સ્વામી પ્રશ્ન કર્યો. પછી મહારાજ કે સાંભળો ગીતાજીની અંદર આ સ્પષ્ટ વાત બતાવી. ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું હે અર્જુન તારા મનના માનેલા તમામ ધર્મનો તું ત્યાગ કર, એક મારે શરણે આવ્યો અને એક મારો શરણાગત તું બની જા તો તારા તમામ વિઘ્નો થઈ કે તને હું બહાર કાઢી લઈશ, તું ચિંતા કરીશ નહીં. એમ એ શ્લોકનો એમ અર્થ છે જે બીજા સર્વ ધર્મનો પરિત્યાગ કરી મારે એકને શરણે આવે તો હું તને સર્વે પાપ થકી મુકાવીશ, તું શોક માં કર. અને એવા જે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજા ન જાણે, અને જે જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે, ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. મહારાજ કે શરણાગતનું આવું લક્ષણ હોય એ સર્વે જગ્યાએથી મનની વૃત્તિ તોડીને ભગવાનમાં જોડાયા, એ સુખમાં કે દુઃખમાં બંને વખતે પરમાત્માની સાથે સંલગ્ન પણ રાખ્યા. ભગવાન કે તું બધું જ છોડી દે, બધાનો આશરો, મને અહીંથી સફળતા મળશે, મને અહીંથી સફળતા મળશે, આમ કરું તો આમ થાય, તારા મનના માનેલા બધા સંકલ્પ ઠેરાવને એક બાજુ મૂકી દે અને અત્યારે તું મારે શરણ આવ્યો, જેમ હું કહું એમ તું કર, તને બધા પાપ થકી મુક્ત કરાવીશ. કારણ કે એના મનમાં એમ હતું ને કે આ દુશ્મનને મારું તો વળે કાકા ને દાદા ને આ બધા મરે તો પછી મારો મોક્ષ કેમ કરીને થાય, આ બધું પાપ મને કેટલું લાગે. ભગવાન કે તારા બધા મનના માનેલા ઠેરાવો છે, બધા તું છોડ. એમ અર્જુનના મનમાં થાય પણ કેમ કરીને છોડું, કારણ કે આ કઈ મારે મનની જ વાત નથી, શાસ્ત્રોએ વાત બતાવી છે. શાસ્ત્રોમાં કીધું કોઈ માણસને મારી નાખે તો પછી એને માણસનો દેહ ફરીવાર ન મળે. ભગવાન કે બધી વાત સાચી પણ હું તને કહું છું ને, તું બધા ઠેરાવ છોડ એમ, અને તું મારે એકને શરણે આવ, એક મારા પર વિશ્વાસ રાખ, તું મારા પર ભરોસો મૂકી દે, હું તને તારી દઈશ, તું ચિંતા છોડ. અને પછી નિસંકલ્પ બની જાય, એવી વાતને સાંભળ્યા પછી સંકલ્પથી રહિત બની જાય અને પછી ભગવાનને શરણે રહે, જેમ ભગવાન કેમ કરે. મહારાજ કે સાચા શરણાગતનું લક્ષણ છે મનનું બધું જ એક બાજુ મૂકી દે, અમન બની જાય, ત્યારે ભક્ત સાચો શરણાગત બન્યો કહેવાય. આ આપણો ઉપલક એક અર્થ થયો જે સીધો અર્થ છે. હવે આપણે આભ્યંતરમાં શું સમજવું, આપણે રહસ્યમાં શું સમજવું, તો આપણે એ વાત બહુ સ્પષ્ટ સમજવી જોઈએ કે જીવનની અંદર સુખ આવે યા તો દુઃખ આવે, પોસાય તેવી પરિસ્થિતિ નિર્માણ થાય, પરંતુ મારા તારણહાર એક જ છે અને બીજું કોઈ નહીં, પણ મને મળ્યા પ્રગટ ભગવાન શ્રી હરિ છે, એ જ મને તારશે. ડૂબાડે તોય તું અને તારે તોય તું, એમાં પછી શંકાને સ્થાન જ નહીં, એમાં શંકાને સ્થાન જ નહીં. અને અર્જુને શરણાગત પણ એવું સ્વીકાર્યો. જ્યારે આખું મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને અર્જુન આદિ પાંચેય પાંડવો છાવણીમાં સૂતા હોય અને ભગવાન કૃષ્ણ મધ્યરાત્રે આવ્યા, મધ્યરાત્રે આવીને એમ કે ચાલો અર્જુન પાંડવો આપણે અહીંથી બહાર જવું છે, પ્રશ્ન ન ઉઠાવો, અત્યારે શા માટે, શું કામ, ક્યાં જવું છે, શું તકલીફ છે, એક પ્રશ્ન નહીં. તુરંત હાલી નીકળ્યા અને તુરંત હાલી નીકળ્યા, પરમાત્માએ એને બચાવ્યા. કારણ કે અશ્વત્થામાં આવ્યો હતો ને બરાબર ખડગને ધાર કાઢીને, નક્કી હતું પાંચેને ઉડાડી મૂકો અને ઉડાવી મૂકો તો, કારણ કે ઊંઘી ગયા હતા થાકેલા, પણ શરણાગત હતા તો ભગવાને શરણાગતની રક્ષા કર્યા. એમ કસોટી જેવું જીવનમાં જણાય પરંતુ અનન્ય ભાવથી ભગવાનની સાથે જોડાય તો ભગવાન એ ભક્તની રક્ષા પણ કરે. એટલે વિપરીત દેશકાળની અંદર પણ, વિપરીત દેશકાળની અંદર પણ કદી પોતાને મળ્યું જે સ્વરૂપ એના સિવાય બીજે કોઈ જગ્યાએ આસ્થા ન બંધાય, આવો મારાનો અંતર્ગત અભિપ્રાય છે. મહારાજ એમ કહેવા માગે છે કે અર્જુને ભગવાન કૃષ્ણ સિવાય કોઈને શરણાગત ન બનાવ્યા ગમે તેવા દેશકાળની અંદર. અરે ગુરુ દ્રોણને વિંધવાનો વારો આવ્યો, ભીષ્મ પિતામહને વિંધવાનો વારો આવ્યો, જરાક ભગવાન કૃષ્ણને સામે જોયું ત્યારે ભગવાન કૃષ્ણ આ શ્લોક બોલે રાખ્યા, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અર્જુન તો એની ચિંતા છોડ, હું કહું છું ને વિંધી નાખ કે. અને અર્જુન ગુરુ દ્રોણને વિંધી નાખે, ભીષ્મ પિતામહને વિંધી નાખે, પણ મનમાં સંકલ્પ ન ઉઠે કે આ બધાને મારું છું તો મને પાપ લાગશે. કલ્પના તો કરો કેટલો શરણાગત બન્યો હશે. નત્ર માણસ સારું કામ કરે ત્યાં સુધી તો હોશ હોય, પણ એમના વચનથી કોઈને પતાવી દે તો સંકલ્પ ન થાય, તોય મનમાં ઘાટ ન ઉઠે કે મારું શું થશે, મારું અવશ્ય મેવું રૂડું જ થશે. આ સાચો શરણાગત એમ પોસાય તે પોઝિશનમાં પણ એમ જ માને કે ભગવાન મારું રૂડું જ કરશે, એ સાચો શરણાગત છે. એટલે પોસાય તેવી પરિસ્થિતિમાં પોતાને મળ્યું જે સ્વરૂપ એના સિવાય બીજી નિષ્ઠા આવવી જોઈએ નહીં. લેશ માત્ર જો બીજે નિષ્ઠા આવી જાય, લેશ માત્ર નિષ્ઠા જો આવી જાય તો ભક્ત શરણાગત ભાવમાંથી બહાર નીકળી જાય. અનન્ય ભાવથી ત્યારે નિષ્ઠા બંધાણી કહેવાય, ત્યારે સાચો શરણાગત બન્યો કહેવાય. અને શ્રેષ્ઠ ભક્તો તો પાછો કેવો હોય ખબર, પોસાય તે પોઝિશનમાં ભગવાન શ્રીહરિની પાસે કઈ ન માગે, એ સર્વ કરતા શ્રેષ્ઠ છે. પણ એથી લગારે જો નીચો હોય મધ્યમ કક્ષાનો તો અન્ય જગ્યાએ ન માગે, માગે તો મહારાજ પાસે માગે. આત્મનિષ્ઠામાં કચાશ હોય, નિશ્ચય પૂર્ણ હોય, પરંતુ આવેલા દુઃખને ખાળી ન શકે ત્યારે પ્રાર્થના કરે તો ભગવાનને કરે, પોતાને મળે એ સ્વરૂપને કરે. પણ પોસાય તેવી પોઝિશનમાં એ બીજે પ્રાર્થનાએ ન કરે, બીજે માનતાએ ન કરે, એ માનતા કરે, એ પ્રાર્થના કરે, તોય પણ એ મહારાજને જ પ્રાર્થના પહોંચે, એ માનતા મહારાજને જ પહોંચે, એવો જ એનો સંકલ્પ હોય. મારી કરેલી માનતા કે મારી કરેલી પ્રાર્થના બીજાને મળવી પણ ન જોઈએ, અને ત્યાં સુધી એની તૈયારી હોય કે અમારા દુઃખની અંદરથી કદાચ બીજો મને કાઢવા આવે તો એ મને ગમતી વાત પણ નથી, મને પોસાય એમ પણ નથી. મને દુઃખમાંથી કાઢવો હોય તો મારો મહારાજ જ કાઢે, અને મને સુખ્યો કરો તો મારો મહારાજ જ કરે. આવી જ્યારે અનન્ય ભાવથી નિષ્ઠા બંધાય ત્યારે ભક્ત સાચો શરણાગત બીનો કહેવાય. એમ આપણે તો જરા તરા દેશકાળ આવે એટલે તરત પાછું ભમી જવાય. એમ હારા હારા ભગત હોતે ને પછી એમ કે સ્વામી કેમ આમ કર્યું, તો કે પેલા તો નહોતો કરતો પણ થોડીક તકલીફ આવ્યા કરતી હતી, ને પછી એક જગ્યાએ જોડાવી ભૂવાઈ કીધું કે તમારા લોટા તેડવા પડશે, બસ પછી તેડું છું. બોલો એટલે ભલા માણા ભગવાન સ્વામિનારાયણ કે મારી મરજી વિના રે કોઈથી તરુણો ન તોડાય, એ શબ્દો પર તને વિશ્વાસ ન બેઠો? અને ત્રણ મહિને નાતો નથી, પાણી રોજ લેતો હતો, ભગવાન જાણે એ ભૂવાઈ કીધું તને આ પડી ગઈ, હે એના વચનમાં તને પ્રતીતિ આવી ગઈ, એ તને દુઃખમાંથી બહાર કાઢશે એવી હા પડી. અનંત કરોડો બ્રહ્માંડ નો માલિક મધ્યના 42 માં તો મહારાજ કે અનંત કરોડો બ્રહ્માંડ તો અક્ષરના રોમ ની અંદર ઉડતા ફરે, અમે તો એના થકીને પર છે, અક્ષર પર પુરુષોત્તમ જે તેણે ધર્યું મનુષ્યનું દેહ એ મહારાજ આપણને મળ્યા, અને એમાં પ્રતીતિ નહીં, એના વચનમાં પ્રતીતિ નહીં. મહારાજ કે મારા આશ્રિતનું સર્વ રીતે રક્ષણ કરીશ, એવી ભાવના પ્રગટ થાય તો અનન્ય આશ્રિત થયો કહેવાય. એટલે નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ ભગવાનને આશ્રય જેવું તે આશ્રયનું શું રૂપ છે? આ રૂપ છે, અન્ય કોઈ જગ્યાને આ પડે જ નહીં, એ અનન્ય આશ્રય કહેવાય. પછી નાજે ભક્તે પૂછ્યું છે, જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોલ્યામાં તો નક્કી હરિભગત હોય તેના જેવું જ નિશ્ચયનું બળ દેખાડતો હોય તે શી રીતે કરીને કળ્યામાં આવે? પછીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્ચય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાઈ આવે છે. પછી જેને થોડો નિશ્ચય હોય તે કચવાઈને સત્સંગના ભીડામાંથી માર્ગ દઈને એકાંત પકડીને જેવું થાય તેવું ભજન કરે, પણ હરિભગતની ભીષણમાં રહેવાય નહીં. માટે ભગવાનનો આશરો પણ ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ ત્રણ પ્રકારનો છે, અને તેણે કરીને ભક્ત પણ ત્રણ પ્રકારના છે. મહારાજે નિશ્ચય આશ્રયને ક્યાં જોઈન્ટ કર્યો? આમ જો તો હાંધો ક્યાં જોડ્યો મહારાજ? મહારાજ કે ભીડો સહન ન થાય, ભક્ત જ છે પણ ભગવાનના ભક્તનો ભીડો સહન ન કરી શકે. તો મહારાજ કે સમજું કે એના આશ્રયમાં હજુ કાંઈક ફેર છે, એને નિષ્ઠામાં કાંઈક ડગમગાટ છે. ક્યાં વાત મહારાજ પોગાડજો ખરા. મહારાજ કે અનન્ય આશ્રય હોય એ જ ભીડો સહન કરી શકે. મહારાજ સચ્ચિદાનંદ સ્વામીને કીધું તું સ્વામી, વિના ભૂલે આમાંથી કોઈ સાધુ કોઈ પાર્ષદ તમારો અપમાન કરે તો તમને કઈ સંકલ્પ થાય? ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ અપમાનની તો શું વાત કરી, પણ મારા હાથને પગ બે કાપી નાખે અનન્ય આશ્રય વાળાની વાત અદભુત વાત. મહારાજ અપમાનની તો શું વાત કરી, પણ વિના વાંકે મારા હાથને પગ બે કાપી નાખે અને સંતોના પતરાવાળા જ્યાં ફેંકતા હોય ત્યાં મને મારે શરીરને ફેંકી દે અને હાથમાંથી પગમાંથી લોહી વહેતું જતું હોય અને સંતો જમીન ત્યાં પતરાવાળા ફેંકવા આવે ને તોય પણ એને પ્રાર્થના કરીને કહું કે હાથ નથી એટલે હાથ જોડી શકે પોઝિશન તો નથી, પણ હે દયાળુ સંતો, હે કૃપાળુ સંતો, જેને હાથ કાપી નાખ્યા પગ કાપી નાખ્યા એને માટે કે હે દયાળુ સંતો, હે કૃપાળુ સંતો, તમે જો રાજી થયા હોય તો આ પતરાવાળા મેં એઠી એઠું વધેલું છે ને મારા મોઢા આગળ નાખો ને તો એ મહાપ્રસાદને હું જમું. આમ કલ્પના કરો. એટલે મહારાજ જે વાત કરે ખરેખર વાત એમ જ છે, ભીડામાં જે રહીને ભજન કરવું એ બહુ કઠણ છે, કારણ કે એમાં ઘણું બધું મનનું ગમતું છોડવું પડે, ઘણું બધું છોડવું પડે. અને જીવાત્માને કઠણમાં કઠણ કામ જો હોય તો એ મનનું ગમતું છોડવું એથી કઠણ કાંઈ જ નથી. આમ બીડી છોડવી કઠણ, પણ એના કરતાંય મનગમતું છોડવું કઠિન છે. અરે વ્યસન માત્ર છોડવા, કેફ માત્ર છોડી દેવા એ સરળ છે, પણ એના કરતાંય મનનું ગમતું છોડવું એ કઠિન છે. કદાચ સંસાર પણ છોડવો સરળ છે, પરંતુ મનનો ઠેરાવ છોડી દેવો એ કઠિન છે. મહારાજ કે નિશ્ચયમાં ફેર છે તો એ ભીડામાં રહી ન શકે, એકાંત પકડી અને બની આવે એવું ભજન કરે ત્યારે સમજવું એના નિશ્ચયમાં કાંઈક ફેર છે. મહારાજ કે નિષ્ઠામાં ફેર છે. ઉત્તમ વાળો તો ગમે તેવી પોઝિશનમાં પણ ભીડો સહન કરે, મધ્યમ વાળો ભીડો સહન કરે પણ સંકલ્પ વિકલ્પ થઈ રાખે, ક્યારેક એમ થાય વાંધો નહીં ભલે ગમે એમ થાય, વળી ક્યારેક સંકલ્પ થઈ જાય. અને કનિષ્ઠ જે છે એ તો પીડાને સહન ન જ કરી શકે. ભક્તો માટે આમાંથી આપણે લેવલ તપાસી કે મારે કોઈ પણ પોઝિશનમાં શ્રેષ્ઠ કક્ષે પહોંચાય, એ કક્ષે પહોંચવું છે તો શું કરવું? તો કે મારું ગમતું એક બાજુ કરતો 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 હું જો દાખલો કરીશ શરણાગતમાં આવે ખરું, માણસ સાવ જ કનિષ્ઠ છે, બિલકુલ કનિષ્ઠ છે, પણ જો એ બાજુનું લક્ષ બંધાઈ જાય તો એ પણ શ્રેષ્ઠ કરતા શ્રેષ્ઠ કક્ષાને પામે ખરો. એમ જેની બાબતમાં સંકલ્પ થતો હોય કે આનું શું થશે, આ શું કરશે, આ રહેશે કે જશે, ગમે એવા સંકલ્પ થતો હોય, પરંતુ એનો એ જ વ્યક્તિ એનો વ્યક્તિ મંડે તો અડીખમ થાંભલા જેવો બની જાય અને એની કોઈનો એક સંકલ્પ ન ઉઠે એ અડીખમ સ્થિતિ પ્રાપ્ત કરી શકે પણ ખરો? કોણ સાચો શરણાગત? કોણ? તો કે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત, ભગવાનના બળે ભક્ત એ નિષ્ઠાથી ઓ નિષ્ઠા સુધી પોગી હગે ખરો. એમ તમે જુઓ ને સત્સંગમાં શરૂઆતમાં પ્રવેશ કરે ને હરિભગત ત્યારે આપણે કેટલો જાળવવો પડે, એમ દંડવટ કરતા હોય ને, એમ નવે નવો હોય ને દંડવટ કરતો હોય અને દંડવટ કરતા બરાબર ન આવડે ને જરાક આપણું મોઢું જો મલક્યું તો કામમાંથી ગયો, બીજે દાડે ન દેખાય. બોલો પછી આપણે કહેલા કેમ હમણાં દેખાતા નથી, હું આવે કે એટલે પણ હું વાંધો આવ્યો, તો કે ન્યા બધા મશ્કરી જ મારી કરી કરી કર્યા છે, કારણ કે એનું લેવલ હજુ બહુ કનિષ્ઠ છે, બહુ કનિષ્ઠ છે એટલે એની પોઝિશન એ નિર્માણ થાય. માનો પછી એને થોડોક આગળ જાય અને પછી એવી વાતમાં તો વાંધો ન આવે, પણ આવું સત્સંગ સભા આમ તેમ હોય અને બધાનું સ્વાગત થાય અને એની હરોળના બધાનું સ્વાગત થઈ જાય ને એમાં એને ભૂલી જવાય, પછી એ બીજી શિબિરમાં દર્શન દે નહીં. અનુભવની સાથે કહું છું, અમારા મુંબઈની અંદર એકવાર ઘટના ઘટી હતી, મેં કદાચ કીધું પણ હશે, એક હરિભગતે આવીને ભાયંદરમાં પારણતી પૂરી થયા પછી બે પાંચ દાડા મને કહ્યું, મને કહે સ્વામી ઓલા ભગત ફલાણા ભગતને ખોટું બહુ લાગ્યું. મેં કેમ શું થયું? તો કે અમારે યારે ટ્રેનમાં ભેળા થયા ને ત્યારે કહે સ્વામી કથાને બધું તો સારું કરે પણ સ્વામીને વિવેક કાંઈ નથી. મેં કીધું એલા ભલામણા કેટલા નાર પહેરાય વિવેક નહીં, તો મને પહેરાયો કે હું 11,000 રૂપિયા લઈને આવ્યો હતો, કે 11,000 રૂપિયા લઈને આવ્યો હતો, નક્કી કર્યું તો અહીંયા દાન આપું, ન આપ્યું કે નથી આપવું. હવે કીધું માળી ભારે થઈ, રૂપિયા ગયાની ચિંતા નથી, પણ ભગત પાછો પડી જાય, મોક્ષ માર્ગમાંથી બિચારો હટી જાય. અને બરાબર લગભગ 6-8 મહિને થયા ને મલાડ પારણે હતી, એમ આવ્યો અને પાછળ બેઠા હતા, ઓળખી ગયા મેં, બોલા ભગત આવ્યા છે. પછી નામ તને બોલાવ્યા, ત્યાંથી અહીંયા સુધી આવ્યા, ત્યાં સુધી જરાક બે શબ્દ હારા કીધા, હાર પહેરાવ્યો. હારે પહેરાવ્યો એટલે તરત કે સ્વામી મારે પેલા ભાયંદર મંદિરમાં 11,000 રૂપિયા આપવાનો સંકલ્પ છે, તો ક્યાં મોકલી આપું? કે સમજાય છે વાત? ખાલી 5 રૂપિયાનો હાર અને રૂપિયા કેટલા હલવાઈ ગયા, આખા મહોત્સવનો ખર્ચો 11,000 નો થાય, બોલો હારનો. એ રૂપિયા હાટું નતો આપણે એને બોલાવ્યા, પરંતુ એ મુમુક્ષને ફરીને હિંમત મળે અને એ મુમુક્ષના મનમાં એમ થાય કે ના સ્વામી મારા પર રાજી છે, તો એ જીવાત્મા સંતોની નજીક આવી શકે, અને સંતોની નજીકમાં આવી શકે તો એક દોડેની પોઝિશનમાં એવી નિર્માણ થાય કે એક હાર નહીં પહેરાવાને કારણે જતો રહેલો વ્યક્તિ એને ધક્કા મારો ને તોય પણ એમ કે મરું તોય આયે, જીવું તોય આયે, બસ બીજો મારો નિર્ણય નથી, એની પોઝિશન નિર્માણ થાય. એટલે ભક્તને સમૂહમાં રહેતા રહેતા એની નિષ્ઠા ધીમે ધીમે કરતા દ્રઢ થતી જાય, એક દાડો મહા અડીખમ બની જાય, અડીખમ બની જાય. એટલે મહારાજ બહુ સરસ વાત બતાવે છે મહારાજ, કે ભગવાનનો ભક્ત 3 પ્રકારના નિષ્ઠાવાળો છે, કનિષ્ઠ, મધ્યમ અને શ્રેષ્ઠ. અને શ્રેષ્ઠ એની કેવી પોઝિશન હોય ખબર? વસ્તા રાવળ જેવી, જો ને ભાગવતની પારણે બેઠી હતી, એમાં પોતે ગયેલા, પણ બગાવ સાવન તો કે સ્વામિનારાયણ, છીક આવતો કે સ્વામિનારાયણ, આજુબાજુ બધા હરિભક્તો જ બેઠા હતા, ઘૂસતે જડાયો વસ્તા રાવણને, હું મીંડો છે કે કથા સાંભળવા દે ને, કે તો કે કથા તો બરાબર સાંભળવા છે, પણ હું આ સ્વામિનારાયણ બોલું કોકના કાનમાં જો ઉતરી જાય ને તો લાખો કથા સાંભળે જે ફળ થાય ને આ એક નામ ઉતરી જાય હૃદયમાં તોય થઈ જાય. કે ઓલા બધા ખીજાણ હું વાત કરીશો કે મહારાજે કેવું કીધું છે, અમને કોઈ દી પણ તમારે સુખ સંકાદિક કરતા મોટા નો કહેવાનું, તું આવી વાત કરશો? તો કે મહારાજ તો આપણી કસોટી લેવા કે બાકી મહારાજ તો સર્વોપરિ નારાયણ છે. અરે બોલવાની બંધ કરી, કે પાન છે કે નહીં કઈ, મહારાજ કીધું છે ને મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરશો? ક્યારેક ભક્તજનો આજ્ઞા કરતા અભિપ્રાય સમજવો વધારે મહત્વનો હોય છે, આજ્ઞા કરતા અભિપ્રાય સમજવો અતિ મહત્વનો હોય છે. અરે ભલામણા મહારાજ આજ્ઞા આવી કરી છે, તો કે મહારાજે ભલે કીધું, પણ મહારાજને ઐશ્વર્ય મહારાજનો પ્રતાપ મેં જાણ્યો છે, એટલે કહું છું મહારાજ તો સર્વોપરી ભગવાન છે. અને ઓલા બધા હંપી ગયા, હંપીને કહે કે તું સ્વામિનારાયણને કહી દે કે નારદ સનકાદિક જેવા છે. વસ્તા રાવળ ગયા, દેહમાંથી પ્રાણ નીકળે ને તોય પણ આ મોઢામાંથી શબ્દ નીકળી શકે એવી પોઝિશન નથી રહી. ગયા ઓલા કહે તમે તાર નાત બારો મૂકશું? તો કે મંજૂર. અને પછી ઓલા શું કીધું ખબર? સાંભળ, તે મારીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, માટે આજ પછી તારે મંદિરની અંદર એન્ટ્રી કરવાની નથી, મંદિરમાં પગ નહીં મૂકીશ. ત્યારે વસ્તા રાવળ શું કીધું ખબર? બાકી બધું મંજૂર, પણ મંદિરે આવીને આ તો મારાથી રહેવાશે, અને મંદિરે તો આવવું જ પડશે. તમે ગમે તે કરશો તો તેની અંદર ઘરવા નહીં દઈ, તો કે દરવાજે બેહવા દેશો ને દરવાજે બેઠો બેઠો દર્શન કરીશ, બાકી મારે મંદિરે તો આવવું જ પડશે. આ સર્વ કરતા શ્રેષ્ઠ નિશ્ચયની નિશાની છે. શ્રેષ્ઠ ભક્ત આવો, નતર પેલો દંડવડ કરતો તો જરાક મોઢું મલકાયું તો વેતો થયો, અને આને ધક્કા મારીને કાઢવાનો પ્રયાસ કર્યો તોય પણ એના મનમાં એક જ ઠેરાવ, ના એ મારથી ન બની શકે, આ શ્રેષ્ઠ નિશ્ચય છે. એટલે ભક્તો જીવનની અંદર કનિષ્ઠમાંથી મધ્યમાં જવું, મધ્યમાંથી શ્રેષ્ઠમાં જવું. મહારાજ કે શ્રેષ્ઠ ભક્ત એ સત્સંગનો ગમે તેવો ભીડો આવે તોય પણ સહન કરી શકે. પછી વળી નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, એ કસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્મની વિશે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય? યાદ રાખજો, હવે સમજાય એવો પોઈન્ટ છે, નહીતર આ વચનામૃતને બીજી રીતે લોકો સમજાવે છે, પણ મારનો અભિપ્રાય તો હાવ કંઈક ત્રીજો જ છે. અભિપ્રાય આજ બહુ સમજવા જેવો પોઈન્ટ છે, કનિષ્ઠ ભક્ત શ્રેષ્ઠ થાય કે ન થાય, શેમાં કનિષ્ઠ છે? નિશ્ચયમાં કનિષ્ઠની વાત છે, સાધનમાં કનિષ્ઠની વાત નથી. સાધન તો કદાચ બધા કરતા એના શ્રેષ્ઠ છે, પણ નિશ્ચયમાં કનિષ્ઠ છે. અને નિશ્ચયમાં કનિષ્ઠ હોવાને નાતે, નિષ્ઠામાં કનિષ્ઠ હોવાને નાતે મહારાજ શ્રેષ્ઠ એને નિષ્ઠા લાવવા માટે મહારાજ આ વાત કરી રહ્યા છે. મહારાજ હવે જે વાત કરશે બહુ અદભુત કરશે. મહારાજને નિત્યાનંદ સ્વામી કે મહારાજ કનિષ્ઠ ભક્ત શ્રેષ્ઠ થાય કે ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ ઉત્તમ હરિભગત હોય તેની પણ ભગવાનની પ્રસાદી કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે. આ આ વાતને આગલા પ્રશ્ન સાથે થોડોક છેડો જોઈન્ટ થાય છે. મારે શું કીધું હતું, કનિષ્ઠ નિશ્ચય એની પોઝિશન શું નિર્માણ થાય, તો કે એ ભીડો સહન કરી શકે અને એકાંતમાં જઈને બની આવે એવું ભજન કરે. એનો મતલબ એ ભગવાનને તો ભજે જ છે, ભગવાનને તો ભજે જ છે, ભગવાનને એ છોડતો નથી. એને છોડ્યા કોને, છોડ્યા કોને, તો ભગવાનના ભક્તનો ત્યાગ કર્યો છે, ભગવાનના ભક્તનો ત્યાગ કર્યો છે. તો હવે એને શ્રેષ્ઠ કક્ષામાં લઈ જાવ શું કરવું પડે, તો ભગવાનના ભક્તની સાથે એનું જોડાણ કરવું પડે, તો મહારાજ કે એને શ્રેષ્ઠ કક્ષા પ્રાપ્ત થાય. એટલા માટે અહીંયા મહારાજ આ વાત બતાવી રહ્યા છે. ને તો આને અવલંબન કરીને એમ કે જો મહારાજ કીધું છે જેવી રીતે ભગવાનની પૂજા કરવી, જેવી એવી રીતે સંતની કરવી, એવી રીતે ભક્તની કરવી, તો શ્રેષ્ઠ ભક્ત થવાય એમ કહીને સંભાવ લાવી દે છે કે ભગવાન અને ભક્ત બંને સંભાવ છે. એવો કહેવાનો મારો મતલબ નથી. મહારાજનો કહેવાનો મતલબ એવો છે કે ભગવાનના ભક્તથી એનું હૃદય નારાજ થયું છે, તો ફરીવાર એનું હૃદય ભગવાનના ભક્તની સાથે ઓતપ્રોત ક્યારે થાય, તો કે ભગવાનના ભક્તનો વધારે વધારે પ્રસંગ બને અને ભગવાનના ભક્તનો મહિમાને સમજાય, તો હૃદય ફરીવાર એનું ઓતપ્રોત બની જાય. અને કનિષ્ઠ સ્થિતિ છે એમાંથી શ્રેષ્ઠ સ્થિતિએ પહોંચી શકે. એટલે મહારાજ બહુ સરસ વાત કરે, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભગત હોય તેની પણ ભગવાનની પ્રસાદી કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે. ભગવાનને માનસી પૂજામાં જમાડે, પછી ભક્તને જમાડે, તો શું થાય ખબર છે? કારણ કે માનસી પૂજામાં ક્યારે જમાડી શકે, હૃદય જ્યારે નજીક જાય ત્યારે. હૃદય દૂર થાય તો માનસી પૂજામાં જમાડી શકાય. એટલે મહારાજ કહે કે એને માનસી પૂજામાં જમાડે. અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે. ભગવાનને અર્થે કરે એમ ભગવાનના જે એકાંતિક ભક્ત છે કે સંત છે એને માટે પણ થાળ કરે. એટલે ભક્તને જે હૃદય એનાથી દૂર થયેલું છે એ નજીક આવવાનો બીજો સ્કોપ મહારાજ ઊભો કરવા માંગે છે. એટલે ગોપાલ સ્વામી વાત કર્યું કીધું ને કે ભગવાન કે ભગવાનના સંત કે ભક્તની સાથે હેત કરી રાખવું. કેવી રીતે હેત કરવું, તો કે દીધે લીધે વાતચીતે કરીને પણ હેત કરવું. એ બધા પ્રસંગ કેવા છે, ભગવાનના ભક્ત સાથે હેત જોડાવનારા પ્રસંગો છે. સ્વામી વાત લખ્યું ને, બાલમુકુંદા સ્વામી હતા તે એને યોગેશ્વરદાસ સ્વામી કે ધર્મતનીદાસ સ્વામી એમની સાથે હેત ઘણું હતું. એટલે બાલમુકુંદ સ્વામી કીધું કે અમારી સાથે આલો ને, તો સ્વામી મને આમની સાથે બહુ હેત છે એટલે મને આની સાથે બહુ ગમે છે. સ્વામી કે તમે એને હારે રહો છો તમને એમાં હેત થયું, અમારે હારે રહેશો તમને અમારા મેત થાય, કે તમે સાથે ચાલો. અને પછી સ્વામીના વચનથી એમ કર્યું તો એને સ્વામીમાં પણ અનહદ હેત થયું એમ. કારણ કે સાથે રહેતા રહેતા સાથે રહેતા રહેતા વ્યક્તિના ગુણ અને દોષ બંનેનું અવલોકન થતું હોય છે, ગુણ અને દોષ બંનેનું અવલોકન થતું હોય છે. સાથે રહેતા દોષ જ્યારે અવલોકન થાય ત્યારે વ્યક્તિ દૂર થાય છે. સાથે રહેતા જેમ દોષ અવલોકન થાય એમ સાથે રહેતા ગુણ પણ અવલોકન થઈ શકે. ગુણ જ્યારે અવલોકન થાય ત્યારે હૃદય નજીક આવતું હોય છે. એટલે મહારાજ કે ભગવાનના ભક્તની માનસી પૂજા કરે એમ ભગવાનને અર્થે જેમ ખર્ચ કરે છે એમ ભગવાનના સંત કે ભક્તને અર્થે પણ ખર્ચ કરે, એને માટે થાળ કરે. તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે થાળ કરીને જમાડે. અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે. એવી રીતે ભગવાનને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે, તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, નિષ્ઠામાં કાચો છે, ઉત્તમ 100 જન્મે કરીને થનારો હોય, તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. સરખી સેવા જે શબ્દ છે ત્યાં થોડો ગોટાળો થઈ જાય. જેમ ભગવાનની સેવા કરે તેમ સરખા ભાવથી સંતની સેવા કરે તો આ પોઝિશન નિર્માણ થાય. અહીં સરખાનો હેતુ કેવો છે ખબર છે? સરખાનો હેતુ એવો છે કે ભગવાનની સેવા કરતો ત્યારે જેવી અહોભાવથી સેવા કરે છે, એટલી જ અહોભાવથી જ્યારે ભગવાનના સંતની ભગવાનના ભક્તની સેવા કરે ત્યારે એ ભક્ત કનિષ્ઠ મટીને શ્રેષ્ઠ થાય. સરખીનો મતલબ એવો નથી કે ભગવાન અને ભક્તનો ભેદ સમજીને સેવા કરે એમ મહારાજ કહેવા માંગતા નથી. ભેદ તો છે છે ને છે જ, એ ભેદ કદી પણ મટી શકે તેમ નથી. ક્યાં ભગવાન અને ક્યાં ભક્ત, અરે ભગવાન તો એટલા મોટા છે, એટલા મોટા છે. ભગવાન ખાલી સંકલ્પ કરે તો અબજો આત્મા બધ સ્થિતિમાં હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં મુક્ત કક્ષાને પામી જાય, એ ભગવાનની મોટપ છે. અને કદાચ કોટાન કોટી મુક્તો ભેળા થઈ જાય અને એમ નક્કી કરે કે આપણે બીજા સ્વામિનારાયણ નિર્માણ કરીએ તો સંભવિત નથી, શક્ય નથી. એટલે ભક્તમાન ભગવાનમાં તો આટલો બધો અંતર છે, આટલો બધો ભેદ છે. મહારાજે મધ્યના 31મા કીધું ને, મહારાજ કે જેટલો જીવમાં ઈશ્વરમાં ભેદ છે એટલો ઈશ્વર અને પુરુષમાં ભેદ છે, અને એટલો જ મહારાજ કે પુરુષ અને પુરુષોત્તમમાં એવો ઘણો ભેદ છે. મુક્તમાં અને ભગવાનમાં તો ઘણો ભેદ છે, પણ સરખા ભાવની જે વાત કરી ત્યાં મહારાજ એવું કહેવા માંગે છે કે દિવ્ય ભાવના અથવા અહોભાવ, ભગવાનની સેવા કરતા જેમ અહોભાવ પ્રગટ થાય છે એમ અહોભાવની સાથે, અહો આ તો ભગવાનના સંત છે, અહો આ તો ભગવાનના ભક્ત છે, એવા ભાવથી સેવા થાય ને, અને એવા ભાવથી જે ક્રિયા થાય ને એનું નામ સેવા, અને એ ભાવ વિના થાય ને તો વેઠ બની જાય. જો ભગવાનના ભક્ત હોય, માનો કે શક્ય છે તમે ક્યાંક ગયા અને જે સ્થાનમાં તમે જાઓ છો, 10-20 હરિભક્તો છો અને ફોન લગાડવા પ્રયાસ કર્યો અને ફોન ન લાગ્યો, અને પછી તમે રાત્રે 11 વાગે પહોંચ્યા, 20-25 જણા ભૂખ્યા છો, એટલે ઓલા લોકોને ખબર પડે ભૂખ્યા છો એટલે બનાવવો તો પડે, પણ ક્યાંથી ટોચાણ અત્યારે, અને પછી કરે ને તો વેઠ, સમજે તો ઈ વેઠ. અને યાદ રાખજો, મનમાં એમ થાય ઓહો ભગવાનના ભક્તો અત્યારે બિચારા ભૂખ્યા છે, તમે નાય ધોને જરાક તૈયાર થાવ, હમણાં બનાવી દઈએ એમ, કાંઈ વાર ને, ના ના સ્વામી કાંઈ અત્યારે, અરે હોતા છે ભૂખ્યા સુવાતું જ ભલે, પણ હમણાં થઈ જાય, હું વાર લાગે. અને જો થાય ને તો એ સેવા કાર્ય તો બેન કરવું પડ્યું, સમજે, કરવું તો બેન પડ્યું, પરંતુ અહોભાવથી થાય તે સેવા, અહોભાવથી ન થાય તે વેઠ બની જાય. અને ભગવાનના ભક્તની પાછળ કરવામાં આવતી તમામ મહેનતમાં અહોભાવ જ હોવો જોઈએ, અને અહોભાવથી થાય ને તો મહારાજ બહુ રાજી થાય. મહારાજ કે કથા વાર્તા કરીને સાંભળનારા ઘણા મળે, પણ રસોડામાં જઈને સેવા કોણ કરે? આધારણ સમય ગ્રંથમાં લખ્યું, મહારાજ કે રસોડામાં જઈને સેવા કરે એના ઉપર તો મેં અઢળક રાજી થાય છે. મહારાજ સેવાની વાત આવે ને ત્યારે ક્યારેક તો ગજબ કરી. મહારાજ કે કોઈ સંત ભણે છે અને એને ભણાવવા માટે બીજોને મદદરૂપ થાય છે, તો મહારાજ કે મદદરૂપ થાય છે એને કેટલું ફળ થાય? તો મહારાજ કે અખંડ અમારી મૂર્તિને ધારે અને જેટલા મેં રાજી થાય એટલા એના પર રાજી થાય છે. કહો એટલે સેવાની વાતની મહત્તા, પણ અહોભાવથી જયારે નિર્માણ થાય ત્યારે આટલો મોટો બેનિફિટ એ ભક્તને પ્રાપ્ત થાય છે. અને ભક્તો આપણો સંપ્રદાય કેવો છે? કૌટુંબિક ભાવના વાળો છે. મહારાજ આ સંપ્રદાયમાં ઠસી ઠસીને મહિમા જ પીર્યો છે, સમજાણું, ઠસી ઠસીને મહિમા પીર્યો, કેટલો મહિમા, કેટલો મહિમા એમ. આ સંપ્રદાયમાં મહારાજે મહિમા પીર્યો છે, કદાચ એટલો મહિમા દુનિયામાં કોઈએ ક્યાંય નહીં પીર્યો, એટલો મહિમા પીર્યો. અને મહિમા પીર્યો એટલે જ અહોભાવ જન્મો, અને અહોભાવ જન્મો એટલે જ સંપ્રદાયની અંદર આજ અદ્ભુત કાર્યો થઈ શકે. સંપ્રદાયની અંદર આત્મીયતાનું નિર્માણ થાય એનું કારણ મહારાજે ઠસી ઠસીને ભરેલો મહિમા એ જ કારણભૂત છે. નહીતર તમને કહું, એક મહિમા ન હોય ને, મહિમા વિના તો માણસને જેમ જેમ સાધન દ્રઢ થતા જાય, યાદ રાખજો, જેમ જેમ સાધન દ્રઢ થતા જાય, ધર્મ જ્ઞાન વગેરે જેમ જેમ દ્રઢ થતું જાય, જેમ જેમ દ્રઢ થાય તેમ તેમ તો એ વ્યક્તિ લુખો થતો જાય, લુખો થતો જાય. કારણ કે જેમ જેમ એ દ્રઢ થાય પણ પાછળ મહિમા ન હોય એટલે અંદર અહંકાર પ્રગટ થાય, અહંકાર પ્રગટ થાય એટલે ભગવાનના ભક્તિ હૃદયનું જુદું પડતું જાય, જુદું પડતું જાય. જેમ જેમ એ દ્રઢ થતો જાય તેમ તેમ એના મનમાં એમ થાય કે હું તો કાંઈ જેમ તેમ છું, બીજા બધા તો સામાન્ય છે, એવો એની અંદર અહંભાવ પ્રગટ થાય, અને એ અહંભાવ એને સુખને બદલે દુઃખ બાજુ પ્રેરી જાય. પરંતુ મહેમાન અવલંબન કરીને જે થાય, સાધન તો પહેલો પણ કરે, પણ શું માને ખબર, આજે હું સાધન કરી શક્યો, એક ઘાટ નો ઠેવ નિર્માણ કરી શક્યો, એનું કારણ મારા પર ભગવાન રાજી થયા, ભગવાનના સંતો ભક્તો રાજી થયા, એની ફળશ્રુતિ રૂપે આ મારું સાધન સિદ્ધ થયું. આટલે જ બંનેના થિંકિંગમાં ફેર પડે. પહેલાના મનમાં થાય મેં કરી નાખ્યું એમ, કેમ ન થાય, શું કામ ન થાય, અને પહેલાના મનમાં એમ થાય કે ના મારી તાકાત નહોતી, પરંતુ બધાયનો મારા પર રાજીપો ઉતર્યો જેના પરિણામે આ નિશાનું પાડી શક્યો. આટલો બંનેમાં ફરક. એટલે મહારાજ આ સંપ્રદાયમાં ઠસી ઠસીને મહિમા જ પીર્યો છે, મહિમા જ પીર્યો છે. અનભક્તો, જો કે સંપ્રદાયમાં મહિમા છે અને જોવા પણ મળે, હરિભક્તો સંતોનો ક્યારેક ક્યારેક મહિમા સમજે તો આપણા મનમાં એમ થાય કહો આને આટલી હદે મહિમા, ક્યારેક ક્યારેક મનમાં એમ થાય કે હરિભગત આપણો જે મહિમા સમજી શકે એટલો કદાચ આપણે નથી સમજી શકતા એમ. એમાં ગામડામાં જાય ને, અમે સંતો બધે જતા હાવ સામાન્ય ગામડામાં ગયા હોય અને એમાં સીધું લઈને આવે હાવ નાનામાં નાનો માણસ હોય બિચારો, અને 6 મહિનાથી રોટલી કોરી ખાતો હોય પણ ખબર પડે સ્વામી આવ્યા સંત આવ્યા છે તો કિલો ઘી લેતો આવે, પણ ડેરીમાંથી ન લાવે, કોકની ઘેરેથી બિચારો ખરીદી આવે. ઓલો કે હવા બસો, તો હવા બસો લે અમારા સ્વામી આવ્યા છે કે. બિચારો 6 મહિના રોટલી કોરી ખાય અને સંતોની કે સ્વામી તેમ પાકી રસોઈ બનાવો. એ ગામડાનો રહેનારો સામાન્ય માણસ હોય અને એટલા અહોભાવથી સંતોને જમાડે, અને એ જ વ્યક્તિ જ્યારે સંતોની પાસે આવે ત્યારે સંતો કે એવા તો હાલ્યા જ આવે કે એનો હું ધંધો છે, ત્યારે સમજવું કે એ જે સંતને સમજી શક્યો એ સંત એને ન સમજી ગયો. અને મહદઅંશ એવું થાય ગામડાના બિચારા ભોળા ભલા માણસો હોય એની બાજુમાં સુગ રાખવામાં આવે. અમે દાહોદ ગયા હતા ઘણા પહેલા, વર્ષ સમય પહેલા દાહોદ, એની બાજુ બધા ગામડા 27 ગામ છે, 27 ગામ ભરવાડના અને આખે આખા ગામ હરિભગતના, ભરવાડો ગોકળી બધી અને બધા હરિભગત. 27 ગામમાં જો કે એક મંદિર નથી હજી, મારાની કૃપાથી એક જગ્યા લેવાની છે થશે, પણ એ લોકો ઉત્સવમાં આવ્યા, અહીંયા સરદાર ઉત્સવમાં આવ્યા હતા, કારણ કે આમંત્રણ આપવા નિષ્કામ સ્વામી બધા ગયા હતા એટલે બધા ઉત્સવમાં આવ્યા હતા. પણ ઉત્સવમાં આવીને રાજી બહુ થઈ કે અમે આવ્યા ને ત્યારે મનમાં અમને આમ આમ થતું હતું કે હવે આપણે આ ગોકળી ગામના માણસો, હાવ ભરવાડ માણસો, આપણો ત્યાં કોણ ભાવ પૂછશે, ને ઉતાર આપણને આપશે કે નહીં આપે, આપણે જમવાનું મળું બધું કેમ થશે. એ કે બૈરાઓને બધા આવેલા ઉપાધિ ઉપાધિમાં અહીં સુધી પગેલા, અને અહીંયા પગ્યા અને ત્યાં તો બધી ઓફિસ જોઈ, તમારા દાહોદ વિભાગની ઓફિસ જોઈ કે અન્ય લખ્યું તો અન્ય, એટલે અમે એક જગ્યાએ પૂછ્યું અમારા દાહોદ બાજુ તો કે જો અન્ય લખ્યું ત્યાં તમે જાઓ, અમે અન્ય જગ્યાએ ગયા ને ત્યાં અમારે ઉતારીની વ્યવસ્થા થઈ ગઈ, પછી અમારે જમવાની વ્યવસ્થા થઈ ગઈ, બધું ગોઠવાઈ ગયું. અમારા મનમાંથી ઓહો, આપણા મનમાં આપણે તો ઓળખતા નથી કોઈ સંતોને, તો કેટલું બધું આ લોકોએ રાખ્યું એમ માની, અને એ કે અમારા તમે એટલો બધો આનંદ થયો સ્વામી, હજુ અમે પ્રસંગ સંભાળીએ ને તમારી આંખોમાં જળજળી આવી જાય છે કે. ભક્તો એ જે નિર્માણ પ્રેમી ભક્તો કરી શકે એ કદાચ લાખો કરોડોપતિની આંખમાં જળજી રહ્યા ઝબકી શકે નહીં. અને ભગવાનના ભક્તનો મહિમા હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. જો કે એક વાતની બીજાને થોડું દુઃખ હતું, એ કે સ્વામી અમારે બીજો તો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ પુરુષ ને સ્ત્રીઓ અલગ હતા એટલે અમે કથા સાંભળતા સાંભળતા ઊંચું જોઈ જોઈને એ જ જોતા હતા, કોઈલા છે ને બેઠા છે ને મારા ઘરના કે પાછા, બીક લાગતી તે આમાં ખોવાઈ જાય પાછા પકડશું ક્યાં કે ભેગા ક્યાં થા હું કે. અમે એને સામું જોઈને તો એ વારવાર ડોકાતા હતા પાછા કે, એટલે અમારા મનમાં એની ઉપાધિ રહેતી. તમે 4 દાડા રોકાણા 2 દાડા સુધી ઉપાધિ રહી, પછી અમે બીજા લોકોને પૂછું ભાઈ અમારા ઘરના આવ્યા છે, અમે અજાણ્યા માણસો છીએ, હવે ઘરના ખોવાઈ જાય ગોતવા કેમ કે. પછી એને કીધું તમે ચિંતા નહીં કરો, તમારે કાંઈ પણ કામ હોય ને તો જો અહીં છે ને આ તમારે જે અહીં ફોન નંબર છે ને તમે અહીંથી ફોન જોડજો કે, અને ન્યા એના ભાગમાં ફોન જો અહીં લખ્યા આ નંબર તમારે ન્યા છે એટલે ન્યા ઘંટી વાગશે એટલે તમે એને બોલાવી લેશો ને એટલે તમારે વાત થઈ જાય કે. એ કે પછી મેં ટ્રાય કરીને ફોન જોડ્યો ને તે લાગ્યો, અને પછી બોલાય ને તે ફોન ઉપર એ આવ્યા, એમાં સમજ પડે ને તમને. પછી એ ફોન ઉપર આવ્યા અને પછી ફોન ઉપર વાતચીત થઈ અમારે. પછી એણે કીધું અમને તમારી ચિંતા થાય છે, અમે કીધું અમને તમારી થાય છે. પછી અમે વાતચીત કરતા ને એટલે ફોનવાળા કે તમે બેમાંથી એક ચિંતા કરો, માં જ્યારે પણ તમારે જ આવવાનું થાય ત્યારે તમે તમતાર ફોન કરજો એટલે ભેગા થઈ જાય, અને તમે એક કામ કરજો રોજ ફોન કરી દેજો ને એકવાર તમ તારે એટલે બધા ક્ષેમ કુશળ છે ને ખબર પડી જાય. સ્વામી પછી 2 દાડા રોકાણા પછી નિરાતે રોકાણા કે, એટલે અહોભાવથી જે કાર્ય કરવામાં આવે. અહીંયા મહારાજ અહોભાવ જ બતાવે છે. મહારાજ કે જેવી ભગવાનની સેમ અહોભાવ છે એવો જ અહોભાવ તમે જુઓ. મહારાજે ઘડીક સંત શબ્દ મૂક્યો, ઘડીક ભક્ત મૂક્યો, ઘડીક સંત મૂક્યો, ઘડીક ભક્ત મૂક્યો, આખામાં એક સંત શબ્દ છે કુદી નો વાપર્યો. તમારું અવલોકન રહ્યું તું બરાબર, દ્રષ્ટિ રહી તમને. ઘડીક ભક્ત શબ્દનું સંબોધન કર્યું, ઘડીક સંત શબ્દનું સંબોધન કર્યું. એટલે મહારાજ એમ જ કહેવા માંગે છે કે જેને જે મારો શરણાગત છે, જેને મારો સંબંધ થયો છે, એવા ભગવાનના સંત કે ભક્ત એ તમામને વિશે અહોભાવ પ્રગટવો જોઈએ. જેમ ભગવાનને દિવ્ય જાણો છો એમ મારા સંત કે મારા ભક્તને પણ તમે દિવ્ય સમજી અને સેવા કરશો તો મહારાજ કે એક જન્મે નહીં ઘણા જન્મે કરીને જે નિશ્ચય દ્રઢ થવાનો હશે એ આને આ જન્મે કરીને દ્રઢ તમારો નિશ્ચય થઈ જશે. મહારાજ કે 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાનને ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. ઇતિ વચનામૃતમ વડતાલનું પાંચમું થયું સહજાનંદ સ્વામી મહારાજની.